તારીખ 5/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 416-421 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136
ચાલે છે. આગળ છે એ વાત લીધી છે કે જ્ઞાની પુરુષોનો સંગ દુર્લભ હોવા છતાં અનંતકાળમાં અનેક વાર એવો યોગ બન્યો છે. એવો યોગ બનવા છતાં આ જ્ઞાની પુરુષ જ છે, સત્પુરુષ જ છે એવી ઓળખાણપૂર્વક એમનો આશ્રય ગ્રહણ કરવો, અને આશ્રય ગ્રહણ કરવો એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે એમ જીવને ઓળખાણપૂર્વક આવ્યું નથી એમ કહે છે. આશ્રય કર્યો છે ઓગ સંજ્ઞાએ, ઓળખાણપૂર્વક આશ્રય કર્યો નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે. પરિભ્રમણ જે ચાલુ રહ્યું છે એનું કારણ આ છે. યોગ નથી થયો એમ નથી, આશ્રય નથી કર્યો એમ પણ નથી, પણ ઓળખાણ કરી નથી એ પરિભ્રમણનું કારણ ઊભું રહ્યું છે, નાશ નથી થયો એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. ચોક્કસ અમને એમ લાગે છે કે આ એક જ કારણ છે, આ એક કારણ જો ન રહ્યું હોત તો પરિભ્રમણ ખલાસ થાત. એટલે ઓળખાણ ઉપર બધી વાત આવીને ઊભી રહી. તો એ ઓળખાણ કેમ જીવને થતું નથી? યોગ થાય છે છતાં ઓળખાણ કેમ થતું નથી? પ્રત્યક્ષ સમાગમ તો મળે છે. એના ત્રણ કારણો છે એ આ પેરેગ્રાફમાં લીધા છે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. પછી બીજા બધા દોષ એના પેટામાં આવી જાય છે, ત્યાર પછી ઉત્પન્ન થાય છે. મૂળ દોષ આ છે કે એક તો હું જાણું છું અને હું સમજું છું. કેટલુંક શાસ્ત્ર સંબંધીનું જાણપણું થતાં, કેટલીક અપેક્ષાઓ અને વિવિક્ષાઓ સમજાતા હું પણ જાણું છું, હું પણ સમજું છું એવા પ્રકારનું જે જીવને માન કહો, અભિમાન કહો, એ પ્રકાર સ્વછંદનો છે, એ પ્રકાર રહી જાય છે. કોઈને સ્થૂળપણે, કોઈને સૂક્ષ્મપણે, તે જ્ઞાની પુરુષના વચનમાં રહેલું જે રહસ્ય, એ રહસ્ય સુધી એને પહોંચવા દેતું નથી. એવું જે માન, તે સત્પુરુષના વચનમાં રહેલું જે રહસ્ય, એ રહસ્ય સુધી એને પહોંચવા દેતો નથી. ત્યાં એ અટકેલો છે, એ પ્રતિબંધક ભાવ છે. બીજું લોભ લીધો છે. બીજું પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ, જ્ઞાની પુરુષ પ્રત્યે જે સર્વાર્પણ બુદ્ધિ આવવી જોઈએ એના બદલે ઉપર છલ્લો કેટલોક રાગ આવે છે. સર્વાર્પણ બુદ્ધિએ આશ્રય થવો જોઈએ એમ નહીં થતાં ઉપર ઉપરનો થોડો રાગ આવે છે, અને જીવ અનુસરે છે એ પણ પોતાનું મન માને ત્યાં સુધી અનુસરે છે, પોતાનું મન ન માને ત્યાં એ અનુસરતો નથી. એ પણ જ્ઞાની પુરુષના અંતરંગ પરિણામને ઓળખે એને એવું બનતું નથી. એમના પ્રત્યે વાસ્તવિક બહુમાન આવે ત્યારે એવું બનતું નથી, એ પ્રકારમાં જીવ ઊભો છે. એ જ મુખ્ય થાય અને પોતાના સર્વ ઉદયો ગૌણ થાય એવો પ્રકાર ઉત્પન્ન થાય છે. એ પ્રકાર નથી થયો એટલે એ પણ પ્રતિબંધક કારણ છે. બધા ગૌણ થઈ જાય, એમાં ગમે તેમ ચાલે એટલી ઉપેક્ષા વૃત્તિ આવી જાય છે. એક સત્પુરુષનો સંગ કરવામાં, આશ્રય કરવામાં એટલી સાવધાની આવે, એટલી તત્પરતા આવે, એટલું આકર્ષણ જન્મે કે બીજી બાજુ બધી જગ્યાએ એની ઉપેક્ષા વૃત્તિ સહજ થઈ જાય. સર્વાર્પણ બુદ્ધિ લક્ષે 609માં એને સર્વાર્પણ બુદ્ધિ કહી છે. સુગાનીજીના પત્રમાં લઈએ તો સર્વસ્વ કે દેને વાલે શ્રી ગુરુદેવ, શું કહ્યું? સર્વસ્વના દેવા વાળા કહ્યું, એમણે મને સર્વસ્વ આપી દીધું. તો એના પ્રત્યે કેવી બુદ્ધિ આવે છે કે એવી બુદ્ધિ, ઉપકાર બુદ્ધિ કોઈના પ્રત્યે આવતી નથી. અનંત જન્મ મરણથી બચાવનાર પરમાત્માના સ્થાને અનંત તીર્થંકરથી અધિક જોયા છે ગુરુદેવને, તો એ પ્રકાર ઊભો થાય છે. એવું પ્રકાર ન આવે ત્યાં સુધી એને પરિગ્રહાદિક એટલે પોતાના ઉદયો પ્રત્યે એને વિશેષ આકર્ષણ રહે છે, એ બાજુનો રાગ અને રાગ રસ તીવ્ર રહે છે, આ બાજુ જોઈએ એના પ્રમાણમાં ઢળતો નથી, એ પણ જીવને પ્રતિબંધનું કારણ છે. શેમાં પ્રતિબંધનું કારક છે કે એમની ઓળખાણ થવામાં પ્રતિબંધનું કારણ છે. ઓળખાણ થવામાં પ્રતિબંધનું કારણ હોવાથી પરિભ્રમણનું કારણ જે મટવું જોઈએ એ નહીં મટવાની પરિસ્થિતિ એમને મરી જાય છે. ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને માન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. ગમે તે પરિસ્થિતિમાં પણ જ્ઞાની પ્રત્યેની બહુમાનની વૃત્તિ ન છૂટે એવી જે અનન્ય ભક્તિ સત્પુરુષ પ્રત્યે હોય છે ત્યારે એને જ્ઞાનીની સાચી ઓળખાણ આવે છે. પોતાની મુખ્યતા ઘટે, પોતાનું અપમાન થાય, પોતાની અપકીર્તિ થાય, એવો પ્રકાર ઉપજતા તેને મુખ્ય કરે અને જ્ઞાનીના સમાગમને ગૌણ કરે, સત્સંગને ગૌણ કરે ત્યારે અને તેમના પ્રત્યે જેટલું વિનયાનુવત થવું જોઈએ તેવું ન થવું, જે બહુમાન આવીને જે સર્વાર્પણ બુદ્ધિએ વિનયાન્વિત થવું જોઈએ એટલી એટલું વિનયાન્વિત પણ ન આવે, પણ થોડું થોડું ઉપર ઉપરથી આવે, એ જ્ઞાની પુરુષને, એ ત્રણ કારણો જીવને જ્ઞાની પુરુષથી અજાણ્યો રાખે છે, એની ઓળખાણ થવા નથી દેતા. આ ત્રણ કારણો છે. આ ત્રણે દોષ છે એ અપક્ષપાત બુદ્ધિ હોય તો પોતાના દોષ જણાઈ જાય. પોતાના દોષ નથી જણાતા એનું કારણ શું? કે સ્વચ્છંદને કારણે દોષને ગૌણ કરે છે. દોષને તપાસવા, દોષને જોવા એ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં જે સહજ હોય છે એ એને નથી રહ્યો, એટલે દોષને એવી રીતે ગૌણ કરી જાય છે, અવગણી જાય છે કે એને દેખાતા જ નથી કે મારામાં દોષ છે, એટલે એને દોષનો પક્ષપાત કર્યો. જે દોષનો પક્ષપાત કરે છે એ જ્ઞાની પુરુષને નહીં ઓળખે. પોતાના દોષનો પક્ષપાત ન કરાય, બીજા કોઈના દોષનો પણ પક્ષપાત ન કરાય. જેને આત્મિક ગુણો પ્રગટ કરવા છે એને આ પહેલા પગથિયે દોષમાં ઉભેલો છે એને આ પરિસ્થિતિ અનિવાર્યપણે આવે છે, કેમ કે ત્યાં એ ઊભો છે. એ જ ભૂમિકા સાફ કરવા માટેની પરિસ્થિતિ ન ઊભી થાય તો સીધા કોઈને ગુણ પ્રગટે, દોષની ગંદકી ઊભી હોય ને એમાં સુગંધ કોઈ રેડે, એને સુગંધ ઊભી થાય એવું તો બનતું નથી, એ ખાઈ જાય છે. બીજી બધી વાતને વર્તમાન પરિસ્થિતિ એ ખાઈ જાય છે, ચાવી જાય છે, એવી સ્થિતિ ઊભી. નિત્ર અધ્યાત્મની વાત ક્યાં નથી મળતી? ઊંચામાં ઊંચી કોટીની અધ્યાત્મની વાત મળવા છતાં કેમ જીવને ગુણ પ્રગટ થતો નથી? કે અવિધિ એ કાર્ય કરવા માંગે છે, વિધિથી કાર્ય કરવા માંગતો નથી. એટલે એમણે વિધિ લીધી છે આ બધી. હા, બધું આવી જાય છે, કેમ કે આ તો ત્રણેય દોષ છે. તો અપક્ષપાતપણે જો પોતાના દોષ નિષ્પક્ષ થઈને જોતો હોય, કેમ કે આ બધા સ્વચ્છંદમાં આવે છે, છેલ્લે કહ્યું ના તો સ્વચ્છંદ નામનો મહાદોષ છે, તો એ સ્વચ્છંદ દબાય છે ત્યાં. પોતાના દોષનો અભાવ કરવાના દ્રષ્ટિકોણથી દોષને તપાસે છે, જુએ છે, એને સ્વચ્છંદ દબાય છે. જ્યાં સ્વચ્છંદ દબાય છે ત્યાં બોધ બીજને યોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. એ પહેલાં બોધ મળે તો નિષ્ફળ જાય છે. બોધ મળે એ એટલું મહત્વનું નથી, બોધને યોગ્ય ભૂમિકા થાય એ એટલું મહત્વનું છે. કેમ કે એ ઉપાદાન સાથે સંબંધ ધરાવે છે, બોધ તો નિમિત્ત સાથે સંબંધ ધરાવે છે. એમ છે, ગુણ કરે નહીં, અસર જ કરે નહીં. જે આડું પ્રતિબંધક, એક મોટું અવરોધક બળ ઊભું છે, એટલે એને અસર નહીં કરવા દે, બોધ નિષ્ફળ જશે. હા, એ મોટી તકલીફ છે કે પોતાને પોતાનો સ્વચ્છંદ નથી દેખાતો, એટલે એને એમ લેવું કે હું કાંઈ સમજતો નથી એમ સમજીને જ્ઞાનીના આશ્રયમાં ચાલ્યા જાઉં. કે પોતે દેખતો નથી પણ દેખતાને તો સાથે રાખે, ઓછામાં ઓછું ભાઈ પોતે નથી દેખતો કઈ બાજુ કઈ દિશામાં પગલું માંડવું, તો દેખતાને સાથે રાખે કે મને દોરી જાઓ, એટલી વાત છે. અને પ્રથમ ભૂમિકામાં જેને આટલો વિવેક નથી આવતો એને આગળનો કોઈ વિવેક આવે છે, કેમ કે આગળ જે સિદ્ધાંતિક વિષય છે અને એનું જે ગ્રહણ કરવું છે, સિદ્ધાંતિક બોધ ગ્રહણ કરવો છે, એ આગળનો વિવેક છે. પહેલો વિવેક નથી જેની પાસે, સ્થૂળ વિવેક નથી, એને સૂક્ષ્મ વિવેક કેવી રીતે ઉપરશે, ઉત્પન્ન નહીં થાય. બહુ પદ્ધતિસર વાત પોતે લે છે. હા, સમજાય એવી વાત છે. શું એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે, જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, પછી એવું બધું થાય છે કે પોતાને પણ શાસ્ત્ર જ્ઞાન, પૂજા, ભક્તિ, બાહ્ય ત્યાગ એવા અનેક પ્રકારના પરિણામ હોય તો પોતાને પણ મેળવણી થાય છે કે એ કરે છે એવું હું કરું છું, એમને હું અનુસરું છું, એમના જેવું જ હું કરું છું, માટે હું પણ એમની લાઈનમાં હવે આવી જઈશ. જ્ઞાની વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું અને શાસ્ત્રનું તુલન કરવામાં આવે છે. જ્ઞાની જે કહે એને પણ પોતાની કલ્પના પ્રમાણે કલ્પે છે, એના રહસ્ય સુધી પહોંચતો નથી. શાસ્ત્ર વચનનું પણ પોતાની કલ્પના પ્રમાણે અર્થઘટન કરે છે, જ્ઞાની કહે છે એવી રીતે કરતો નથી. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી, પુસ્તકીય જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવની ઈચ્છા રહ્યા કરે છે, પ્રદર્શન કરવાની ઈચ્છા રહ્યા કરે છે, જેને તેને સમજાવવા લાગી જાય છે. પોતાને જે કાંઈ જાણવા મળ્યું છે તે બીજાને જણાવવા માટે, બીજાને સમજાવવા માટે, બીજાને ઉપદેશ દેવા માટે એ પોતે એની ઈચ્છા રહ્યા કરે છે વારંવાર. એ વગેરે જે દોષ, એ પ્રકારના જે દોષ છે તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિશે સમાઈ જાય છે. ઉપરના ત્રણ દોષમાં એ બધા આવી જાય છે. અને એ ત્રણેય દોષને એકમાં લઈએ, એના એક ઉપાદાનને વિચારીએ, તો તે ઉપાદાન કારણ એવો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. આ મોટો દોષ છે, સ્વચ્છંદ મહાદોષ છે. એ દોષમાંથી દોષની પરંપરાઓ જન્મે છે, એટલે હદે જન્મે છે કે ક્યાં જઈને અટકે એ કહેવું મુશ્કેલ છે. અને એ સ્વચ્છંદ નામનો મહાદોષ છે તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. ઉપાદાન કારણ અસત્સંગમાં પ્રીતિ અને રુચિ પોતાની છે તે ઉપાદાન કારણ છે. અને એ પોતાને રુચિ અને પ્રીતિ સમજાતી નથી, એટલે એને સ્થૂળ નિમિત્તથી સમજાવાય છે કે આ અસત્સંગને લઈને તને આ બધું નુકસાન છે. એટલે શ્રીમદજી એમ કહે છે કે કોઈનો પણ સંગ કરતા તું ઘણો ઘણો વિચાર કરજે, બહુ ગંભીરતાથી વિચાર કરજે, ગમે તેનો સત્સંગ કરવા જેવો, ગમે તેનો સંગ કરવા જેવો નથી. અને અસત્સંગથી બહુ મોટું જીવને નુકસાન થાય છે. આ બધા દોષ જન્મે છે, કેમ કે સત્સંગનો વિવેક ચૂક્યો છે એટલે અસત્સંગમાં પોતે રુચિ અને પ્રીતિ રાખે છે. ત્યારે જ એ સત્સંગનો વિવેક ચૂકેલો છે એ વાત સ્પષ્ટ થાય છે. વિપરીત રૂચિવાળા, વિપરીત અભિપ્રાયવાળા, દોષનો પક્ષપાત કરનારા, માર્ગે જનારા એવા જીવોનો સત્સંગ સંગ નહીં કરવો જોઈએ. એમાં શું છે કે વિશેષ પરિચય થતાં બધો ખ્યાલ આવી જાય છે. જ્યારે ખ્યાલ આવે ત્યારે સંગ છોડી દેવો જોઈએ. આ તો પોતાને સંબંધ હોય તો સ્પષ્ટ કહે કે આ કરવા જેવું નથી, આ કરાય નહીં, આત્માને બહુ મોટા નુકસાનનું કારણ છે. છતાંય ન છૂટે તો સંગ છોડી દેવો જોઈએ એ પરિસ્થિતિ, નહીં તો બહુ મોટું નુકસાન પોતાને આવે. કેટલું આવે કહેવું મુશ્કેલ છે. એમ છે વિશેષ ગુણી નો સંગ કરવો, જ્ઞાની સત્પુરુષ નો સંગ કરવો એ ઉપલબ્ધ ન હોય તો સમાન ગુણી નો સંગ કરવો ત્યાં ઘણો વિચાર માંગે છે. ત્યાં અસત્સંગ નથી થતો એટલું બહુ બારીકાઈથી તપાસીને નક્કી કરવું પડે છે. જેમ માણસ ઝેરી દવાઓ ઘરમાં લાવે છે, કોઈ જરૂર પડે ત્યારે પોઈઝનસ મેડિસિન પણ ઘરમાં લાવે છે, બહુ દૂર રાખે છે એને કે ભાઈ આ રસોડું છે, રસોઈ ઘરથી જરાક આ કબાટ આગો રાખજો, ભૂલથી કોઈ પણ અચ્છા આવે છે ને બધા ઓઇન્ટમેન્ટ લગાવે છે, બધા પોઈઝનસ હોય છે એન્ટીબાયોટિક. હવે આ જરૂર પડી કે અહીંયા લગાવવાનું છે તો આંગળીથી લગાવી દે છે, પછી સાબુથી શું કરવા ધોઈ નાખે છે, મસ્ત લૂઈ નાખે કપડાથી હાથ બરાબર ઘસીને લૂઈ નાખે તો પછી વાંધો આવે કાંઈ તો કે નહીં. એના ઝીણામાં ઝીણા પાર્ટિકલ્સ છે, પરમાણુ છે, એ પણ જો આંગળીની રેખાઓમાં ક્યાંક રહી ગયા હશે અને કોઈ ખાવાની ચીજને પછી વાપરતા અડતા લાગી જશે તો એની વિકૃત અસર હોજરીમાં જતા શરીરને થઈ જશે. કેટલો દૂર રહે છે કે બરાબર લાઇફ બોયથી એને ધોઈ નાખો, ક્યાંય પણ થોડુંક પણ ન રહેવું જોઈએ. પોઈઝન તો થોડુંક પણ ન રહેવું જોઈએ, એ આ બધું પોઈઝન છે. પછી શું થાય, દશા દશા બની જાય છે. એટલે એમાં જેમ સાવચેતી રાખવામાં આવે છે એમ સંઘની અંદર અત્યંત સાવચેતી જરૂરી છે. બહુ વજન છે એમનો આ વિષય ઉપર. અને ખરેખર જીવને બહુ નુકસાન થાય છે. હા, તીવ્ર દર્શન મોહ છે એમાં. સ્વચ્છની સાથે દર્શન મોહ તીવ્ર હોય છે, સામાન્ય નથી હોતો પણ તીવ્ર થઈ જાય છે. એટલે અજ્ઞાન અને મિથ્યાત્વને દ્રઢ કરવાની બધી પરિસ્થિતિઓ છે. મિથ્યાત્વનું દર્શન મોહનું મોટું ઝેર છે, કાતિલ ઝેર છે એમ સમજીને એની અસર, આડઅસર પણ ક્યાંય આવતી હોય એવા આનુષંગિક પરિણામ હોય એ બધાથી પોતે ચેતવું જોઈએ, બધાથી દૂર રહેવું જોઈએ. અને એ પ્રકારમાં સાવધાની, જાગૃતિ બરાબર આવવી જોઈએ. તિરસ્કાર કરવા યોગ્ય તો કોઈ નથી. એટલે શું છે કે કરુણા રાખવી એક વાત છે, પ્રીતિ અને અપેક્ષા રાખવી બીજી વાત છે. કરુણામાં તો એવું છે કે એનું હિત થાય તો ક્યારે પણ મળવાનું હળવાનું થાય, તો એનું હિત થાય એવી જ વાત પોતે કરે. પણ પોતે કોઈ અપેક્ષા બુદ્ધિથી વર્તે સંગમાં જાય નહીં કે કોઈ એના પ્રત્યે એનો અનુરાગ ન એવી રીતે કરે કે જેથી એને પ્રોત્સાહન મળે, એને અનુમોદના મળે. આ વાત થોડી સૂક્ષ્મ પડે છે. અનુમોદના પહોંચવી એક વાત છે, કરુણા હોવી એક બીજી વાત છે. કરુણામાં તો એને સ્પષ્ટ કહે, પછી એને થોડું કઠોર લાગે તો પણ એ કરુણાની પાછળ ભાવ હોય છે. આ વાત તો બહુ ભયંકર છે મુમુક્ષુ માટે. આ તો કોઈ રીતે કોઈ સંજોગોમાં કોઈ ભોગે ન થાય એવું તો થવું જ ન જોઈએ. અને અમે તો આવા આવા માણસોનો, આવા જીવોનો સંગ પણ ન કરીએ. ભલે સંગ કરતાં કરતાં કહી દઈએ કે અમે તો આવાનો સંગ પણ ન કરીએ એવું ઈચ્છીએ છીએ. શું એટલે ખ્યાલ આવી જાય, સામા માણસને બદલવું હોય તો ખ્યાલ આવી જાય, ન બદલવું હોય એમ લાગે કે આ પોતે અભિપ્રાયપૂર્વક બદલવા માગતો નથી, તો પછી એને કરુણા માત્ર ભાવમાં રહી જાય છે. પછી પ્રવૃત્તિનો પ્રશ્ન ગૌણ થઈ જાય છે ત્યાં આગળ. કરુણાનો ભાવ અને કરુણાપૂર્વકની પ્રવૃત્તિ, તો પ્રવૃત્તિ ત્યારે થાય છે કે કાંઈક સામાન્ય બદલવાનો સ્કોપ હોય તો. પેલો અભિપ્રાય નક્કી કરીને બેઠો હોય કે નહીં, તમે જેને સત્પુરુષ માનો છો એ સત્પુરુષ જ નથી, તમે સમજતા નથી, ત્યાં પછી કરુણાનો પ્રશ્ન ભાવમાં રહી જાય છે, પ્રવૃત્તિમાં ચાલતો નથી, ચાલી શકતો નથી. ભાવમાં તો કરુણા સર્વ જીવો પ્રત્યે રહી જાય છે, કેમ કે આ એક એવો નિર્દોષ માર્ગ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંત સર્વ જીવોને આત્મિક સુખની પ્રાપ્તિ હો, કોઈ જીવને બાદ કરવાનો પ્રશ્ન નથી. અરે અભવિનો વિચાર નથી આવતો ત્યાં તો. સર્વ જીવોને સુખની પ્રાપ્તિ હોય એમાં અભવિનો વિચાર ગૌણ છે, એવી મોટી વાત છે આ તો. એવી કરુણા પણ બેહદ છે આ માર્ગમાં. પણ જ્યાં સુધી પ્રવૃત્તિને અને સંયોગને સંબંધ છે ત્યાં સુધી એ કરુણા એવી ન હોય કે જેને લઈને એનો દોષમાં વૃદ્ધિ થઈ જાય, એને દોષની અનુમોદના મળી જાય, એનો અભિપ્રાય વધારે સુદૃઢ થઈ જાય, એ અભિપ્રાયને બળ મળી જાય એવું કાંઈ ન થવું. હવે જે વ્યક્તિને આ પત્ર લખ્યો છે એને સીધું લખે છે, બહુ કરુણા કરી છે શ્રીમદજીએ. જેમને તમારા પ્રત્યે, એટલે હું, જેમને એટલે મને, જેમ જેને એટલે મને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કાંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી. કેવું ચોખ્ખું કહે છે, આ એ જ પ્રવૃત્તિ છે. જો જે પ્રવૃત્તિની ચર્ચા કરી એ જ પ્રવૃત્તિ કરે છે કે મને બીજી કોઈ સ્પૃહા નથી, આ હું તમને કહું છું, અથવા તમે મારા સંગમાં આવ્યા એટલે આપણા બંનેનો સંગ થયો, તો કોઈ અપેક્ષાએ કોઈ સ્પૃહાએ મારો સંગ નથી, મારા સ્પ્રંગ મારો સંગ છે એમાં મને આટલી જ વાત છે કે તમને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થાવ, અમુક શરૂઆતમાં જઘન્ય અંશે પણ તમને એની પ્રાપ્તિ થાવ, એ લાઈન તમને જડી જાય તો તમે આગળ વધી શકશો, આ સિવાય મને કોઈ બીજી સ્પૃહા નથી. કેવું ચોખ્ખું કર્યું છે, સ્પષ્ટ કેટલું કર્યું છે કે તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પણ પ્રકારે કાંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી કોઈ સ્પૃહા નથી એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. જુઓ, સ્પષ્ટ વક્તા છે, બહુ સ્પષ્ટ કહું છું તમને, આમાં ગોળ ગોળ નથી રાખતો, બહુ સ્પષ્ટ કહું છું. અને તે એક ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, તમારા દોષનું તમે સંરક્ષણ કરો છો, આ દોષને તમે હજી જાળવો છો, સાચવો છો, સંગ્રહો છો, આ વાત તમારા હિતમાં નથી. જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, હું જાણું છું અને હું સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે, તમે જે તમારી પ્રવૃત્તિ છે એમાં આ દોષમાં તમે વર્તી રહ્યા છો, પ્રવર્તી રહ્યા છો, એ સ્પષ્ટ લાગે છે. મળી અસાર એવા પરિગ્રહાદિકની વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે તમને, કે જો કંઈક આપણો સ્થિતિ સારી થાય તો આપણી મહત્તા વધે, આપણી સમાજમાં મહત્તા અમુક વધે એ જરૂરી છે, અમુક મહત્તા તો આવી જોઈએ, નહીંતર લોકો ગાંઠે નહીં, લોકો ગણે નહીં, ફલાણું ઠીકણું કાંઈ ને કાંઈ બાને. પરિગ્રહાદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એવી એને પરિગ્રહને લઈને મોટાઈ એવી જે ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષો તે ધ્યાન જ્ઞાન એ સર્વનું કારણ જે જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષને સર્વ કેવા કયા, જ્ઞાન અને ધ્યાનનું કારણ કયા, ધ્યાન જ્ઞાન એ સર્વનું કારણ જે જ્ઞાની પુરુષ, અને તેની આજ્ઞાને અનુસરવું તે આડા આવે છે, તે આડા આવે છે, આને મોટો પ્રતિબંધ છે, આ પ્રકારની પ્રવૃત્તિ મોટો પ્રતિબંધ છે. જ્ઞાન ધ્યાન, જ્ઞાન પણ નહીં મળે ધ્યાન થવાનો પ્રશ્ન નથી. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવું, આત્મહિતની વૃત્તિ તીવ્ર કરીને, તીવ્ર આત્મહિતની બુદ્ધિએ તેને ઓછા કરવાનો, એ રસ તૂટી જાય, આત્મહિતની બુદ્ધિ તીવ્ર થતાં દોષનો રસ નિરસ થઈ જાય એમ ઓછા કરવાનો પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું, લોક સામે જોવાનું બંધ કરી દેવું, લોકો શું વિચારશે. આગળ એક જગ્યાએ કહી ગયા છે કે મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવ લોકોની સમાજની નિંદા પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ કરે નહીં, શુભયોગની પ્રવૃત્તિ ન કરે, અશુભની પ્રવૃત્તિ તો વળી વિચિત્ર વાત છે, પણ શુભયોગની પ્રવૃત્તિ ન કરે, કે દાન દઈશ તો મારી કીર્તિ થશે એ વાત મુમુક્ષુને ન કરે, એ દર્શન મોહની વૃદ્ધિ થાય, એમાં સિદ્ધિ. એમ લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ, આ જ જીવને કલ્યાણનું કારણ છે એ અમે જાણીએ છીએ. બહુ સ્પષ્ટ કોઈ મહાભાગ્ય જીવને આ પત્ર લખ્યો છે કે સ્પષ્ટ એને લખ્યું કે અહીંયા અમે તમને સ્પષ્ટ જણાવવા ઈચ્છીએ છીએ કે આ પ્રકાર તમને અમારી જ ઓળખાણ નહીં થવા દે, જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવા દે એટલે અમારી જ ઓળખાણ નહીં થવા દે, આ યોગ થયો છે આ કાળે તમને નિષ્ફળ થઈ જશે, અયોગ અયોગ બરાબર થઈ જશે, અને પછી પાછળ તો પરિભ્રમણની ખીણ એવડી મોટી છે કે ખીણના અંધારામાં કોઈનો પત્તો લાગતો નથી, કો કોણ ક્યાં ગયો એ. 416 થયું. સર્વનું કારણ જ્ઞાની પુરુષ છે, અને તે જ્ઞાની બને તેની આજ્ઞાને અનુસરવું તે છે. જ્ઞાની પુરુષ એટલે એની આજ્ઞાને અનુસરવું તે છે. લક્ષમાં રાખવા જેવો વિષય છે મુમુક્ષુને માટે. અહિયાં એવા સત્પુરુષનો ઉપકાર માનીને ક્ષમાપના કરી છે. શું ક્ષમાપના માગી છે? હે પરમ કૃપાળુ દેવ. દેવ કયા છે? ગુરુનું પદ નહીં પણ દેવનું પદ આપે છે. શું? કેમ કે દેવ તુલ્ય છે, પરમાત્મા તુલ્ય હોવાથી એને હે પરમ કૃપાળુ દેવ. જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. આ ક્ષમાપનાના દિવસે આપણે ગુરુદેવ પ્રત્યે બોલવામાં આવે છે. તો કેટલો મોક્ષ માર્ગ વિતરાગ પુરુષનો આ મૂળ માર્ગ છે. એ અનંત કૃપા કરીને આપ શ્રીમદે મને આપ્યો, મને દર્શાવ્યો એટલે આપ્યો એમ કહે. તે તો દર્શાવ્યો છે. તો કે નહીં, મને તમે આપ્યો છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા એવા આ જીવને એ બાજુનું લક્ષ નથી ગયું. એનું કારણ કે જે દર્શાવનાર છે એ દર્શાવનાર પ્રત્યે એનું ધ્યાન ગયું નથી કે આ શું દર્શાવે છે. દર્શાવનાર મળ્યા છે પણ પોતે ધ્યાન આપ્યું નથી. ધ્યાન આપ્યું ત્યારે ઉપકાર આવે છે કે આપે મને દર્શાવ્યું. આપે ન દર્શાવ્યો હોત તો કોણ જાણે હજી હું કેટલા વખત અનંતકાળ સુધી રખડત, કેટલા અનંતકાળ સુધી રખડત. એના હિસાબમાં ઉપકાર બુદ્ધિમાં એ ડૂબી જાય છે. ઉપકાર નીચે ડૂબી જાય છે. આપ શ્રીમદે અનંત કૃપા કરીને મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. એનો ઉપકાર વળી શકે જ નહીં એમ કહે છે. કોઈ પણ કારણથી, કોઈ પણ પ્રકારથી એ ઉપકાર વળી શકે નહીં. એવી જ કોઈ અનુપમ ઉપકાર છે કે જેને પ્રતિ ઉપકાર વાળી શકવાની કોઈ પરિસ્થિતિ જગતમાં નથી. વળી મારે કાંઈ કરવું હોય પ્રતિ ઉપકાર માટે તો આપ શ્રીમદ કાંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રભ છો. બીજી પરિસ્થિતિ એ છે કે આપ પણ કાંઈ અપેક્ષા રાખતા નથી, નિષ્પ્રહ રાખતા નથી. કોઈ ગમે તે કરે પોતે નિષ્પ્રહ છે, પોતાને અપેક્ષા નથી. એવી જ એની અંતરંગ નિષ્પ્રહ કારુણ્ય વૃત્તિ છે. એ પણ એમની મહત્તા છે એ વિષય. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. નમી પડવા સિવાય બીજું શું થાય? આવી આપની પરિસ્થિતિ નિષ્ફળ કરુણા જોઈને હું તો વંદન કરું છું, નમસ્કાર કરું છું. એ છે, એ જ વાત છે. ખરી વાત છે. બોલીએ છીએ એટલે કે અંતકરણથી આવે તો બીડો પાર થઈ જાય. એક વિકલ્પ માત્ર, વચન માત્ર, એથી કાંઈ કામ થતું નથી. અંતકરણથી આવે તો જીવનો દર્શન ઓગળી જાય છે. સત્પુરુષ પ્રત્યેની અંતકરણપૂર્વકના બહુમાનની વૃત્તિ, સમ્યક દર્શન પોતે મોહના અભાવ સ્વરૂપે હોવાથી મોહના અભાવનું બહુમાન એ મોહનો અભાવ કરવાનું કારણ છે. સીધે સીધો હિસાબ છે આ. કે મોહના અભાવને ઉપાદેય કર્યો છે એને, તો અહીંયા જે મોહ છે એનો રસ, દર્શન મોહનો અનુભાગ, એની શક્તિ હીન થઈ જશે, તૂટવા લાગશે. એ તો છે, અનંત તીર્થંકરો થી અધિક કહે છે ને, એ તો એ જ બતાવે છે. મળી આપ શ્રીમદ કાંઈ પણ લેવા અને સર્વથા નિષ્પ્રો છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી એમ પૂરેપૂરો એમ મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ, ભક્તિના લીધે આપની પરમ ભક્તિ, સર્વોત્કૃષ્ટ ભક્તિ અને વિતરાગ પુરુષના ધર્મ, મૂળ ધર્મની ઉપાસના, બંને ઓલા પણ મૂળ માર્ગ કહ્યો, અહીંયા પણ મૂળ ધર્મ કહ્યો, કેમ કે ઉત્તર ધર્મની અંદર બાહ્ય ક્રિયા આવે છે, વ્યવહાર આવે છે, એટલે મૂળ વાત લીધી છે. મૂળ ધર્મની ઉપાસના, મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો. આ પ્રકારનો પરિણામ જ્યાં સુધી આ ભાવ ચાલુ છે ત્યાં સુધી અખંડપણે અતૃટકપણે ચાલુ રહે, જાગ્રત રહે, એટલું જ માગું છું. આપની પાસે એટલી વિનંતી છે કે મને આ જે વિવેક ઉગ્યો છે એ હવે ક્યારે પણ મારી વૃત્તિમાં ફેરફાર ન થાવ અને તે સફળ થાવ, અને એની સફળતા મળે, એમાં મારું કલ્યાણ થાય એવી ભાવનાથી ક્ષમાપનાને યાચી છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ તો છે, હા નથી લાગતો, આ પણ આના પણ નથી મળતું પાછળ. આવા બહુ સારા સારા વચનો છે, કોને લખ્યા છે એ મળતું નથી, એટલે થોડો એ વિષયમાં તપાસ કરી હતી. પણ શું ખબર પડે હજી, સર્વાર્પણ બુદ્ધિ એ બહુમાન આવે. પરમ ભક્તિ એટલે એથી સજીવન મૂર્તિથી ઉત્કૃષ્ટ બીજું કાંઈ ન દેખાય એવી પરમ ભક્તિ આવે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ ભક્તિ, ભક્તિની ચરમસીમા આવી જાય છે. હા એને તો સીધું અમૃત જ આપ્યું છે એમ કહીએ તો ચાલે. ચારસો ને સત્તર થયું, ચારસો ને અઢાર સમયસર નાટકના બે પદ અહીંયા મીકા છે, કોને લખ્યા છે એ પણ એમાં નથી આવતું. એમાં જીવ કેવી કેવી ભૂલ કરે છે અને પોતે પોતાનું અહિત કરવાની મૂર્ખાઈ કરે છે એ વાત બનાસીદાસજીના શબ્દોમાં છે. રવિ કે ઉદોત અસ્ત હોત દીન દીન પ્રતિ, અંજુલી કે જીવન જો જીવન ઘટતું હૈ. રવિ એટલે સૂર્ય, સૂર્યનો ઉદય થાય છે, પાછો અસ્ત થાય છે, દિન દિન પ્રત્યેક દિન સૂર્ય ઉગે છે અને આથમે છે, પ્રત્યેક દિવસે સૂર્ય ઉગે છે અને આથમે છે. જેમ જેમ દિવસ ઉગમતો આથમતો જાય છે તેમ તેમ જીવન ઘટતું જાય છે. અંજુલી એટલે અંજલી કહે છે ને, પાણી થોડું ભર્યું હોય એક લોટામાં પ્યાલામાં, એમાંથી એક અંજલી પાણી લઈને છાંટે એટલે એટલું ઘટે, વળી બીજી અંજલી ભરે એટલે બીજું ઘટે, ત્રીજી અંજલી ભરે એટલે ત્રીજું ઘટે, એમ એક એક દિવસ છે એ આયુષ્યની અંજલી છે, ઘટતું જાય છે જીવન. કાલ કે ગ્રસત છીન છીન હોત છીન તન, ઓર કે ચલત માનો કાઠ સો કટતું હૈ. ઓરે આરે કે ચલત માનો કાઠ સો કટતું હૈ. કાળથી ગ્રસાયેલું એવું જે ક્ષણ ક્ષણ પ્રતિ આવું જે જીવન છે એ કાળથી ગ્રસાયેલું છે ક્ષણે ક્ષણે, હોત છીન તન, અને જે શરીર છે એ પણ ક્ષીણ થાય છે. અહીંયા છીન એટલે ક્ષીણ, બોલાય, પણ એ ક્ષીણ કાળ ક્ષણ 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 ઘટતો જાય છે, ક્ષીણ થતો જાય છે, શરીર પણ એનું ક્ષીણ જીવનું થતું જાય છે, વૃદ્ધાવસ્થા પ્રત્યે આગળ વધે છે જીવ. આરે કે ચલત, આરે એટલે કરવત, કરવતની કરવત જેમ લાકડાને કાપે, કાઠ એટલે લાકડું, કાઠ સો કટતું હોય એક પછી એક ઘસારો લાગતો જાય, કરવત કાપતી જાય લાકડાને, એમ આયુષ્યને સમય કાપતો જાય છે કરવતની જેમ. એતે ફરી મૂરખ ન ખોજે પરમાર્થ કો, સ્વાર્થ કે હેતુ ભ્રમ ભારત ઠટતું હૈ. આમ હોવા છતાં મૂર્ખ છે એ પોતાના પરમાર્થને એટલે આત્મકલ્યાણની ખોજ કરતો નથી. હવે બાકી રહેલા આયુષ્યમાં હું મારું હિત કેવી રીતે કરી લઉં એની ખોજ કરતો નથી, એને અહીંયા મૂર્ખ કહ્યો છે. કે જે પોતાના સ્વાર્થને માટે પોતાના ભ્રમરૂપી ભારને કાઢવા માગતો નથી, કાઢતો નથી. લગો ફેરે લોગનીશો, પયો ફરે જોગ પરે જોગનીશો, વિષય રસ ભોગનીશો, નેકુ ન હટતું હોય, જરાય હટતો નથી. લોકોમાં લાગ્યો રહે છે, લગો ફેરે લોગનીશો, સમાજની પાછળ લાગ્યો રહે છે, પયો ફરે જોગનીશો, મન કયન મન વચન કાયાના યોગની અંદર પણ ચોંટી ગયો છે, અને જે ભોગ છે એના વિષય રસની અંદરથી પણ જરાય હટતો નથી. જે કાંઈ ઉદયમાન ખાવું પીવું વગેરે છે એની અંદર એટલા જ વિષય રસથી રસ લીધો, જો અહીંયા રસ લીધો છે, વિષય રસ ભોગની શું નેકું ન હટતું હોય, જરાય હટતો નથી. આ બધા એને સંસારમાં ચોંટી જવાના પ્રકાર છે. જૈસે મૃગ મત વર્ષાદિત્ય કી તપત માહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતું હૈ, તૈસે ભવવાસી માયા એસો હિત માની માની, ઠાને ઠાને ભ્રમ શ્રમ નાટક નટતું હૈ. જેવી રીતે મૃગ છે એ મત થઈ જાય છે વર્ષાદિત્ય કી તપત માહી, જે સૂર્ય તપેલો છે તીવ્રપણે તપેલા સૂર્યને લીધે, વૃષાદિત્ય એટલે તીવ્રપણે તપેલા સૂર્યને લીધે જે મૃગજળ છે એ મૃગજળની પાછળ ગાંડો થઈને, મત એટલે પાગલ થઈને, તૃષાવંત મૃગ જેમ પાછળ દોડે જ જાય છે તેવી રીતે આ ભવવાસી જીવ માયા હિસો હિત માની માની, એટલો એને સંસારમાં પ્રેમ લાગ્યો છે, પોતાના પરિવારમાં એટલો પ્રેમ લાગ્યો છે, આનું કરું આનું કરું આનું કરું આનું કરું આનું કરું આનું કરું, માયા હિસો હિત માની માની, એમાં સુખ માનીને, હિત એટલે એમાં માયાના પરિણામ કરે છે, મમત્વના પરિણામ કરે છે ને એમાં સુખનો અનુભવ કરે છે, મીઠા મીઠું લાગે છે એને. જે કાંઈ મમત્વના પરિણામ કરે છે પોતાના પરિવાર આદિ પ્રત્યે, સંયોગ પ્રત્યે, એમાં એને સુખનો મીઠાશનો અનુભવ થાય છે, એ ભ્રમ છે એનો. ભ્રમ શ્રમ નાટક નટતું હોય અને એ પ્રમાણે એ નાટકમાં નાચા કરે છે, એવા પરિણામથી આ સંસારના નાટકમાં એ નાચે છે જીવ. આગે કો ધુકદ ધાય પીછે બછરા ચવાય, જૈસે નૈનહીન નર જેવરી વટતું હૈ, તૈસે મૂંઢ ચેતન સુકૃત કરતૂતિ કરે, રોવત હસત ફલ ખોવત ખટતું હૈ. એવી રીતે મૂંઢ જીવ કાંઈક સુકૃત કરે છે, થોડું દયાદાન સ્વાધ્યાય પૂજા ભક્તિ કાંઈક થોડું ઘણું સુકૃત કરે છે, તો કેવી રીતે કરે છે કે આગળ જાણે પોતે ધુકે છે એટલે નમે છે, લેવા માટે કાંઈક લે છે, પણ પાછળ એનો અજ્ઞાન રૂપી પાડો ચાવી જાય છે, બછરા ચવાઈ જાય, બછડો વાછડો, બછરા એટલે વાછડો, વાછડો એને બધું ચાવી જાય છે. જેવી રીતે આંધળો માણસ ઝવેરી પાસે પોતાનું રતન વટાવી નાખે, એવી રીતે પોતાનું જીવન આંધળાની જેમ વટાવે છે, અને આ રીતે રોતા હસતા એનું ફળ કોઈ નાખે છે. ખોઈ નાખે છે, એને જીવન ગુમાવી નાખે છે. એ રીતે અજ્ઞાન દશામાં જીવ કેવી રીતે જીવન વ્યતીત કરે છે એના બે પદ કોને ઉદ્દેશીને પત્ર લખ્યો છે એ આમાં પણ નથી લીધું. કોઈને ઉદ્દેશીને બે પદ લખી મોકલ્યા છે. હા, એમ થાય, એમે બનવા જોગ છે. 419 સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે, તો એમને તો એ લાગે છે. બીજા સામાન્ય જીવોને જે સંસારમાં મીઠાશ લાગે છે એમાંથી એમને લુખાશ આવે છે, એટલે પૂછે છે કે એવું સંસારમાં શું સુખ છે. એ તો દુઃખ જ જોવે છે, સંસારી પ્રાણીને દુઃખી જોવે છે, પોતાને રસ રહ્યો નથી, એટલે પ્રશ્ન મૂક્યો છે કે આ એવું ક્યાં સુખ છે, સંસારમાં સુખ જ શું છે, કાંઈ સુખ નથી. કે જેનો પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે, કે એવા સુખની સાથે બંધાઈને જીવ સંસારમાં રહેવાની ઈચ્છા કરે છે, એવું સુખ શું છે. કેમકે બધા જ સંયોગ વિયોગ સહિત છે, જીવને સંયોગમાં મીઠાશ છે ને સંયોગનું સુખ છે, અને વિયોગ નિશ્ચિત છે એની સામે એક ઘડીક આંખ મીચી જાય છે. એને જોવું, એ વિચારવું નહીં, એ સંભાળવું નહીં, એનું કે યાદ કરવું નહીં, કેમકે એ બહુ દુઃખદાયક પ્રસંગો છે. એટલે માત્ર સંયોગની મીઠાશને વેદે છે, પણ એ મીઠાશનેથી એ મીઠાશ પોતે દુઃખથી ભરેલી ચીજ છે એને એને ખબર નથી. આઘાતનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેશે નહીં, એ સીધી વાત છે. બિલાડીને જોઈને ઉંદર આંખ નીચી જાય, એને એમ લાગે કે હવે કાંઈક ભાગવાની તો જગ્યા છે નહીં. શું એક નાની તપેલીમાં બેસી ગયો ને એમાં માથે બિલાડીને જોવે, તપેલીમાં ક્યાં ભાગે. બિલાડીને એમ થાય, ઉંદરને એમ થાય કે આંખ આપણે નીચી જઈને તો બચી જઈએ, એટલે આંખ નીચી જઈએ કોઈ બચી જાય કાંઈ. એમ આ જીવ આવનાર દુઃખ પ્રત્યે આંખ નીચી જાય છે. મૃત્યુ સારો જ્યાં જ્યાં મીઠાશ છે, જે જે સંયોગોમાં મીઠાશ છે એનો વિયોગ એક ઝાટકે, એક જ ઝાટકે આવી જાય છે. આંખ વીંચી જાઓ, આપણે આંખ વીંચી જાઓ, ભાઈ આંખ વીંચી ગઈએ કાંઈ એનો અભાવ થઈ જશે, એ તો મૂર્ખતા છે, બીજું કાંઈ નથી. ઉંદર જેવી મૂર્ખતા છે. કહે છે કે એવું શું સુખ છે સંસારમાં કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે, એને રહેવું ગમે છે સંસારમાં, એવું શું છે. અમને તો કાંઈ દેખાતું નથી. એક વાક્ય લખીને વાત છોડી દીધી છે. પછી 420માં યશો વિજયજીનો એક ઉપદેશ રહસ્યમાંથી પદ ટાંકેલો છે, એનો અર્થ નીચે એનો અર્થ કરેલો છે. કિમ બહુણા માગધીમાં છે, યશો વિજયજી સંસ્કૃત માગધીમાં ઘણા ગ્રંથો રચ્યા છે એમણે. કિમ બહુણા યજહ જહ રાગ દોષા લહું વિલિજ્જંતી તહ તહ પયટીયવમ એસા આણા જીણીંદાણમ. કેટલું કહીએ, કેમ બહુણા શું કહીએ, કેટલું કહીએ, જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરીને થાય, રાગ દોષા લહુ વિલિજ્જંતી, જેમ જેમ રાગ દ્વેષાદીનો નાશ વિશેષ કરીને થાય તે પ્રકારે પ્રવર્તવું, એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. તો પયટ્ટીયવમ એસા આણા, તેમ પ્રવર્તવું, તેમ પ્રવર્તવું, તો પયટ્ટીયવમ તેમ પ્રવર્તવું, એસા આણા એ જ આજ્ઞા જિનેન્દ્રાણમ, એ જ જિનેન્દ્રની આજ્ઞા છે. આ સિવાય જિનેન્દ્રની કોઈ આજ્ઞા, વિતરાગ થવું એ જ જિનેન્દ્રની. વિતરાગ તો બીજું રાગ કરવાનું કે કાંઈ, પોતે વિતરાગ થયા છે એ બીજાને રાગ કરવાનું કહે પ્રશ્ન જ નથી. અમે વિતરાગ થયા છે, તમે પણ અમારી જેમ અમારા માર્ગે ચાલીને, અમે જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલીને તમે પણ વિતરાગ થાવ, અથવા રાગ દ્વેષનો નાશ કરીને વિતરાગ થાવ. એ જ વિતરાગની આજ્ઞા છે, બીજી કોઈ વિતરાગની આજ્ઞા નથી. એ એક પદનો અર્થ કરેલો છે 420માં. 421 છેલ્લો પત્ર છે 25મા વર્ષનો. જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખા જેવું છે. જેને ઉદયમાં વ્યવસાય આજીવિકા અર્થે વ્યવસાયની પ્રવૃત્તિ કરવી પડે, રૂચિથી નહીં પણ અરુચિએ પણ કરવી પડે, એણે કેવી રીતે કરવી? કે જેમ પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી થાય તો ક્રમશઃ તે પદાર્થનો નાશ થાય છે. આ દીવાનું તેલ, તેલ ઘટતું જ જાય છે, દીવો બળે એમ તેલ ઘટતું જાય છે, એમ પોતે એમાંથી રસ ઘટાડતો જાય, એમાંથી ભાવ ઘટાડતો જાય, એ પ્રવૃત્તિ ઓછી કરવાનો પ્રયત્ન કરે, વધારવાનો પ્રયત્ન ન કરે પણ ઘટાડવાનો પ્રયત્ન કરે. એ પ્રકારે આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કાંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કાંઈ પ્રારબ્ધ છે તે વેદવા, એટલે એ પ્રારબ્ધના યોગમાંથી પસાર થવા સિવાય બીજો કોઈ પ્રકાર નથી. અને તે યોગ્ય પણ તે રીતે છે, અને એ પોતે બાંધેલું કર્મ હોવાથી ભોગવી લેવું એ પોતેને યોગ્ય છે, એ રીતે જ યોગ્ય છે એમ જાણી પછી એમ કે કર્મનો ઉદય ન આવે તો સારું એમ નહીં, જે બાંધો હોય તે ભલે આવે ઉદયમાં, તેને સમ્યક પ્રકારે શું ભોગવી લેવું. વેદવા સિવાય બીજો પ્રકાર નથી ને તે યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સંપરિણામથી વેદવા ઘટે છે, તે રાગ દ્વેષ વિના અથવા મંદ રસે કરીને ભોગવવા ઘટે છે, તીવ્ર રસે કરીને ભોગવવા ઘટતા નથી. મુમુક્ષુને મંદ રસ હોવો ઘટે છે, જ્ઞાની છે એ સંપરિણામથી જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં રહીને પુરુષાર્થથી જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં વિતરાગ ભાવમાં રહીને એ પ્રસંગને પસાર કરે છે. નહીં, એમાં પોતે પુરુષાર્થ ઉપાડવાની વાત છે. શું પોતે લખે છે આગળ કે આ વેપાર આદિનો ત્યાગ કરવો હોય તો એમાં અમને સ્વપણું રહ્યું નથી, સહેજે ત્યાગ કરી શકીએ એમ નથી, છતાં એમાં રહીને અમે અમારા પુરુષાર્થને વધારે બળવાન કરીએ છીએ અને કર્મનો ક્ષય કરીએ છીએ. આ બાજુ એવી લાઈન પકડી છે, કેમ કે પરપદાર્થોને ના કરતા હરતા થવાનું તો બની શકે એમ નથી, એટલે ઉદયનું માપ આવી જાય છે કે નિવૃત્તિ યોગ નથી, એનું કારણ મારા જ પૂર્વે કરેલા કર્મ છે. હવે નિવૃત્તિ હોય કે પ્રવૃત્તિ હોય, જીવ પુરુષાર્થ કરે એટલું જ કાર્ય થાય છે શુદ્ધિ વિશેષનું, નિર્જરાનું. તો કોઈ પણ સંજોગોમાં જીવ કરી શકે છે, ઉદયના કાળમાં કરે, પ્રવૃત્તિના કાળમાં કરે કે નિવૃત્તિના કાળમાં કરે. એમણે 10 વર્ષની જે આયુષ્ય રહ્યું એમાં પ્રવૃત્તિ કાળ લગભગ 7-8 વર્ષનો રહ્યો છે, તો એ 7-8 વર્ષમાં ઘણો પુરુષાર્થ કર્યો છે, ઘણો પુરુષાર્થ કર્યો છે. એક ભવતારી રહી જાય એટલો પુરુષાર્થ કર્યો છે, અને એ વાત એ હવે પછીના પત્રમાં કરે છે. પહેલો પત્ર જે 26મા વર્ષનો છે એમાં એ વાત કરે છે 361 પાને જુઓ. કેમ કે આ કાળ દુષમ છે, દુષમ કાળ છે, એના બધા કારણો લખ્યા છે કેટલો ભયંકર દુષમ છે. હવે 361ની અંદર જે મોટો પેરેગ્રાફ છે એમાં નીચે વાત છે કે વર્તમાન કાળ દુષમ કયો છે. નીચેથી 3, 3, 6 અને 1, 7મી લીટી છે પેરેગ્રાફની, છેલ્લા પેરેગ્રાફની. વર્તમાન કાળ દુષમ કયો છે, છતાં તેને વિશે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણો પ્રાપ્ત થાય એવું પણ છે. માટે જીવ વિચારવાન જીવે તે લક્ષ્ય રાખી ઉપર કયા તેવા પ્રવાહોમાં ન પડતા યથાશક્તિ વૈરાગ્ય આદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવા વાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો, મૂળ માર્ગ પ્રાપ્ત કરવો અને એક ભવતારી થઈ જાય એવી આ દુષ્મ કાળમાં પણ પરિસ્થિતિ છે એમ કરીને પુરુષાર્થ ઉપાડ્યો છે પોતે. કાળની દુષ્મતા, પ્રવૃત્તિની એવી પૂર્વકર્મની પરિસ્થિતિ કે નિવૃત્તિ ન આવે છતાં પણ પુરુષાર્થ કરીને એ સ્થિતિએ પોતે પહોંચ્યા છે. એટલે આ કાળે આ ક્ષેત્રે જન્મીને એમણે ચરમસીમાનું કાર્ય કર્યું છે કે બહુ બહુ તો એક ભાવ બાકી રહી શકે, આ ભાવે આ ભાવે સીધા ન જાય સિદ્ધાલયમાં તો દેવનો ભાવ અનિવાર્ય છે, પછી એને ચરમ શરીરમાં જાય. તો એ ચરમસીમાનું કાર્ય પોતે કરી દીધું છે. એક ચારિત્રની અપેક્ષાએ ચરમસીમા 6ઠા 7મા ગુણસ્થાનની છે. 6ઠા 7મા ગુણસ્થાને મુનિ દશા આવે આ કાળમાં, પછી શ્રેણી માંડીને કેવળ જ્ઞાનની દશા ન આવે એટલો પુરુષાર્થ લઈને ન થઈ શકે એવો જ પોતે પ્રતિબંધક ભાવ લઈને આવે છે, આયુષ પર્યંત ન આગળ વધી શકે. તો એ મુનિ દશા નથી માં નથી આવ્યા બાહ્ય નિવૃત્તિ કરીને, તો અંતરંગની શુદ્ધિમાં અંતરંગ શુદ્ધિમાં આગળ વધી ગયા છે એવી વાત છે. એટલે શુદ્ધિના આવા પણ ભેદ છે જે ગણિતથી ન સમજાય. બાહ્ય શુદ્ધિ બીજાને સમજાય એવી લાગે કે અત્યારે 6ઠે 7મે ગુણ સ્થાને પહોંચ્યા, ઓહો આ કાળની અંદર તો છેલ્લી હદે પહોંચી ગયા. તો બીજી અંતરંગ શુદ્ધિ છે કે આ કાળે આ ભવે મોક્ષે ન જાય પણ એક ભાવ રહીને મોક્ષ જાય એ ચરમસીમા છે, એ સીમાએ પહોંચી ગયા અંતરંગમાં, એવી અંતરંગ શુદ્ધિ પ્રાપ્ત કરી છે. ગ્રસ્ત દશામાં રહીને એ કાર્ય કર્યું એમણે, એ જ ગ્રસ્ત દશામાં રહીને સોગાનીજી એ કાર્ય કર્યું. જો પ્રવૃત્તિ ઉપકારી પ્રવૃત્તિ નિવૃત્તિથી નિરપેક્ષ માર્ગ છે એ આમાંથી સિદ્ધ થાય છે. ચરમસીમા એ પહોંચ્યા એવા પુરુષાર્થવંત મહાત્માઓ હતા કે છલંગ મારીને ઠેઠ હદ સુધી પહોંચી ગયા, ત્યાં આયુષ પૂરું થયું. બે આયુષ નું કુલીને આવ્યા છે, આ 34 વર્ષ 52 વર્ષ, અત્યારે તો 50 વર્ષના જુવાન માણસો કહેવાય છે. 50 વર્ષ સુધી તો અત્યારે યુવાન માણસો કહેવાય છે, 45-50 સુધી. એટલે એ જે વારંવાર લખે છે એની પાછળ એમને પુરુષાર્થ દર્શાવવો છે. ફરીને હવે એ દ્રષ્ટિકોણથી જુઓ, પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કાંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી. કારણ કે એમાં તો કોઈ હડસેલો મારીને કોઈ પરમાણુને આગુ કરી શકાતું નથી અને તે યોગ્ય પણ તે રીતે છે. સમ્યક પ્રકારે વેદવું એમાં પુરુષાર્થથી એના જ્ઞાતા દ્રષ્ટા રહી જવું, ભિન્ન પડીને વિતરાગ ભાવમાં રહેવું એ યોગ્ય તે રીતે યોગ્ય છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પણ પ્રારબ્ધ ઉદય આવે તે સમપરિણામથી વિતરાગ ભાવથી વેદવા ઘટે છે અને તે કારણથી આ વ્યવસાય પ્રસંગ વર્તે છે. અમને વ્યવસાય પ્રસંગ આ રીતે વર્તે છે, મમત્વને લઈને નહીં કે બીજા કોઈ કારણથી નહીં. બાહ્ય ત્યાગ કરવો તો હેલી વાત છે, અમને પોતાપણું રહ્યું જ નથી, સ્વપણું જ્યાં રહ્યું નથી ત્યાં એને રાખવાનો પ્રશ્ન ક્યાં છે? પણ અમે આમાં રહીને પણ પુરુષાર્થ કરવા માગીએ છીએ. શું ઉદીર્ણા જેને કહે છે, શું ખોરાક હોય છતાં ઉપવાસ કરે, ખોરાકનો યોગ હોય ને ઉપવાસ કરે, ઉદીર્ણા એમ. એમ ત્યાગ કરવાની શક્તિ છે છતાં ત્યાગ ન કરે અને પુરુષાર્થમાં રહે, એ લાઈન પકડી છે એમણે અંતરંગ શુદ્ધિ માટે. બહુ રહસ્યભૂત વિષય લીધો છે. વિશેષ લઈશું પરિગ્રામ બાકી દીધું.